એકત્ર જ્ઞાનગોષ્ઠી. અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર ઊંડાણમાં ઉતરવાના છીએ જે આપણા જીવનના દરેક ખૂણામાં, દરેક પાસામાં છે, પણ આપણે ભાગ્યે જ એના પર ધ્યાન આપીએ છીએ, અને એ વિષય છે માપણી, મેઝરમેન્ટ.
બિલકુલ. આપણે સવારથી સાંજ સુધી સંખ્યાઓની દુનિયામાં જીવીએ છીએ.
હા,
ફોન પર દેખાતું તાપમાન હોય, આપણી સ્માર્ટ વોચ પર આપણે કેટલા પગલા ચાલ્યા હોય,
કે પછી
સમાચારમાં આવતા અર્થતંત્રના આંકડા.
બરાબર.
પણ શું આપણે ક્યારેય અટકીને વિચાર્યું છે કે આ બધી સંખ્યાઓ આવે છે ક્યાંથી, અને શું તે ખરેખર વાસ્તવિકતાનું સાચું ચિત્ર બતાવે છે?
અને એ જ સવાલ પર આપણે આજે ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ. આપણી પાસે ડેવિડ જે હેન્ડના પુસ્તક મેઝરમેન્ટ પર આધારિત કેટલાક વિસ્તૃત સારાંશ છે. હેન્ડ જે છે એ આંકડાશાસ્ત્રની દુનિયાના, મતલબ, એક બહુ મોટા નિષ્ણાત ગણાય છે.
હા, ચોક્કસ.
અને આપણો હેતુ એ સમજવાનો છે કે માપણી એ ખાલી ફૂટપટ્ટીથી લીટી દોરવા કે વજન કાંટા પર ઊભા રહેવા જેવી સાવ સીધી સાદી વાત નથી. એ વાસ્તવમાં આખી દુનિયાની જે ગૂંચવણ છે એને સરળ, સમજી શકાય એવી સંખ્યાઓમાં ફેરવવાની એક માનવ સર્જિત કળા અને વિજ્ઞાન છે.
અને હેન્ડનો જે મૂળભૂત તર્ક છે ને, તે એ છે કે માપણી આપણને ભલે ગમે તેટલી ઓબ્જેક્ટિવ, એટલે કે ઉદ્દેશ્યપૂર્ણ કે તટસ્થ દેખાય,
હા, એકદમ વૈજ્ઞાનિક,
બરાબર, પણ એની પાછળ હંમેશા માનવ નિર્ણયો અને મૂલ્યો છુપાયેલા હોય છે. શું માપવું, કેવી રીતે માપવું, અને એ માપનો અર્થ શું કાઢવો, આ બધું આપણે નક્કી કરીએ છીએ.
અને આજના ડેટાથી ચાલતા વિશ્વમાં આ સમજ હોવી તો ખૂબ જ જરૂરી છે, નહીં?
ખૂબ જ.
તો ચાલો આ વાતને બરાબર ખોલીએ. મને લાગે છે કે મોટા ભાગના લોકો તો એમ જ માનતા હશે કે ટેબલની લંબાઈ જેવી વસ્તુઓ તો પહેલેથી જ નક્કી હોય છે, આપણે તો બસ ફૂટપટ્ટી મૂકીને સંખ્યાને શોધી કાઢીએ છીએ.
હા, સામાન્ય સમજ તો એવી જ છે.
પણ સ્ત્રોતોમાં એકદમ દિમાગ હલાવી દે એવો વિચાર છે. હેન કહે છે કે આપણે સંખ્યાઓ શોધી નથી રહ્યા, આપણે તેને બનાવી રહ્યા છીએ.
આ શું છે?
હા, અને આ જ આખા પુસ્તકનો, મતલબ કે પાયાનો વિચાર છે. એને માપણીનો પ્રતિનિધિત્વ સિદ્ધાંત કહેવાય છે.
ઓકે.
એ સિદ્ધાંત એમ કહે છે કે માપણી એ વાસ્તવિક દુનિયાની કોઈ વસ્તુને અમુક નિયમો પ્રમાણે સંખ્યાઓ આપવાની પ્રોસેસ છે. અને આ નિયમો એવા હોય છે કે જેથી સંખ્યાઓ વચ્ચેના જે સંબંધો છે એ વાસ્તવિક દુનિયાની વસ્તુઓ વચ્ચેના સંબંધોને પ્રતિબિંબિત કરે.
ઓકે, એટલે કે એકદમ સાદા શબ્દોમાં, જો એક વસ્તુ એ બીજી વસ્તુ બી કરતાં લાંબી હોય તો આપણે એને જે નંબર આપીએ એ બીના નંબર કરતાં મોટો હોવો જોઈએ. બસ આટલું જ.
હા, પાયામાં તો આટલું જ સરળ છે, પણ એના જે પરિણામો છે એ ખૂબ ઊંડા છે. આનો અર્થ એ થયો કે માપણી એ વાસ્તવિકતાનો એક નકશો છે.
અચ્છા.
ખુદ વાસ્તવિકતા નથી.
હહ.
અને સૌથી મોટી ગરબડ ક્યારે થાય ખબર છે?
ક્યારે?
જ્યારે આપણે નકશાને જ સાચી દુનિયા માની લઈએ છીએ. વાહ, આ તો બહુ જ જબરદસ્ત મુદ્દો છે. આનું કોઈ ઉદાહરણ આપી શકો જે રોજિંદા જીવન સાથે જોડાયેલું હોય?
ચોક્કસ. સૌથી સારું ઉદાહરણ છે ક્રેડિટ સ્કોર.
હા, બરાબર.
આપણે શું માનીએ છીએ કે કોઈ વ્યક્તિનો 750નો ક્રેડિટ સ્કોર છે તો એ એની નાણાકીય યોગ્યતા છે.
હા, એ માણસ ભરોસાપાત્ર છે.
બરાબર. પણ હકીકતમાં એ યોગ્યતા નથી, એ તો બેંકોએ બનાવેલું જોખમ માપવાનું એક મોડેલ છે, એક નકશો છે. અને એ નકશો અમુક ડેટા પોઈન્ટ્સ પરથી બનેલો છે, જેમ કે લોનની ચુકવણી, ક્રેડિટ કાર્ડનો ઉપયોગ વગેરે.
મતલબ કે એ વ્યક્તિની ઈમાનદારી, એની મહેનત કે એની સાચી નાણાકીય પરિસ્થિતિ નથી.
બિલકુલ નથી. પણ આપણે શું કરીએ છીએ? આપણે એ નંબરને જ વ્યક્તિ માની લઈએ છીએ.
અને પછી એ નકશો જ એ વ્યક્તિના જીવનની વાસ્તવિકતાને નક્કી કરવા લાગે છે કે ભાઈ એને લોન મળશે કે નહીં. અદ્ભુત. અહીંથી વાત ખરેખર બહુ રસપ્રદ બને છે. સ્ત્રોતો એવું કહે છે કે બધી માપણી કે બધા નંબરો એકસરખા નથી હોતા, એના અલગ અલગ સ્તર કે સ્કેલ હોય છે.
હા, અને આ તફાવત સમજવો ખૂબ જ જરૂરી છે, કારણ કે તમે કયા પ્રકારના નંબર સાથે કામ કરી રહ્યા છો ને એના પરથી નક્કી થાય છે કે તમે એની સાથે સરવાળો, બાદબાકી, સરેરાશ જેવી ગાણિતિક ક્રિયાઓ કરી શકો કે નહીં.
અચ્છા,
જો ખોટી જગ્યાએ ગણિત વાપરો તો જે જવાબ મળે એ સાવ અર્થ વગરનો હોય. હેન મુખ્યત્વે ચાર સ્કિલની વાત કરે છે.
ચાલો એને એક પછી એક સમજીએ. પહેલો કયો છે?
પહેલો છે નોમિનલ સ્કિલ. નોમિનલ આ સૌથી સરળ છે. આ ફક્ત લેબલ છે, નામ છે. જેમ કે ક્રિકેટ ખેલાડીઓની જર્સીના નંબર.
હા, સચિનનો 10, ધોનીનો 7.
બરાબર. આ ફક્ત એમની ઓળખ છે. આનો અર્થ એ નથી કે 10 એ 7 કરતા મોટો છે.
એટલે હું એમ ના કહી શકું કે બધા ખેલાડીઓની જર્સીના નંબરની સરેરાશ કાઢીએ તો ટીમનો સરેરાશ ખેલાડી 23.5 નંબરનો છે.
બિલકુલ.
એનો કોઈ મતલબ જ નથી.
કોઈ જ મતલબ નથી. ગાણિતિક રીતે સાચું હશે પણ વાસ્તવિકતામાં અર્થહીન છે. બીજો સ્કેલ છે ઓર્ડિનલ સ્કેલ. અક્રમ દર્શાવે છે, પહેલો, બીજો, ત્રીજો. જેમ કે કોઈ રેસનો વિજેતા કે હોટેલને મળતા સ્ટાર રેટિંગ.
ઓકે, એટલે મને એ ખબર છે કે 4-સ્ટાર હોટેલ એ 3-સ્ટાર કરતા સારી છે. પણ 3 અને 4-સ્ટાર વચ્ચે ગુણવત્તામાં જેટલો તફાવત છે એટલો જ તફાવત 4 અને 5-સ્ટાર વચ્ચે હશે જ, એવું જરૂરી નથી. બરાબર ને?
એકદમ સાચું પકડ્યું.
બની શકે કે 4 થી 5-સ્ટાર બનવાનો કૂદકો ઘણો મોટો હોય.
બરાબર. આ સ્કેલ ફક્ત ક્રમ બતાવે છે, ક્રમ વચ્ચેનું અંતર નહીં. હવે ત્રીજો સ્કેલ, ઇન્ટરવલ સ્કેલ. આમાં ક્રમ પણ હોય છે અને દરેક ક્રમ વચ્ચેનું અંતર પણ સરખું હોય છે. આનું સૌથી સારું ઉદાહરણ છે સેલ્સિયસ તાપમાન.
એટલે કે 10 ડિગ્રી અને 20 ડિગ્રી વચ્ચેનો જે 10 ડિગ્રીનો તફાવત છે એ 30 ડિગ્રી અને 40 ડિગ્રી વચ્ચેના 10 ડિગ્રીના તફાવત જેટલો છે.
હા, પણ અહીં એક ગૂંચ છે. આ સ્કેલમાં સાચું શૂન્ય એટલે કે ટ્રુ ઝીરો નથી હોતું. 0 ડિગ્રી સેલ્સિયસનો અર્થ એ નથી કે તાપમાન ગાયબ થઈ ગયું.
હા,
એ તો ફક્ત પાણીના ઠાર બિંદુ માટે આપણે માનેલો એક પોઈન્ટ છે. આથી તમે એમ ન કહી શકો કે 20 ડિગ્રી સેલ્સિયસ એ 10 ડિગ્રી સેલ્સિયસ કરતા બમણું ગરમ છે.
અરે વાહ, આ તો એવી ભૂલ છે જે આપણે રોજબરોજની વાતચીતમાં ચોક્કસ કરતા હોઈશું. તો પછી બમણું કે અડધું એવું ક્યારે કહી શકાય?
એના માટે છે ચોથો અને સૌથી શક્તિશાળી સ્કેલ, રેશિયો સ્કેલ. આમાં ક્રમ, સમાનંતર અને સાચું શૂન્ય બધું જ હોય છે.
અચ્છા.
સાચું શૂન્ય એટલે તે ગુણધર્મની સંપૂર્ણ ગેરહાજરી. જેમ કે ઊંચાઈ, વજન કે લંબાઈ. 0 કિલોગ્રામ એટલે કોઈ વજન જ નથી. અહીં તમે ખાતરીપૂર્વક કહી શકો કે 10 કિલો એ 5 કિલો કરતા બમણું વજનદાર છે.
તો આ 4 સ્કેલ સમજ્યા પછી એ સ્પષ્ટ થાય છે કે કોઈ પણ ડેટા કે આંકડાને જોતા પહેલા એ પૂછવું જરૂરી છે કે ભાઈ આ કયા પ્રકારનું માપ છે, નહીં તો આપણે ખોટા નિષ્કર્ષ પર પહોંચી શકીએ છીએ.
બરાબર. સંખ્યા જોવી એ એક વાત છે, પણ તે કયા સ્કેલની છે તે જાણવું એ તેના સાચા ઉપયોગ માટે ચાવીરૂપ છે.
તો આપણે એ સમજ્યા કે આપણે સંખ્યાઓ બનાવીએ છીએ અને એ સંખ્યાઓના પણ અલગ અલગ નિયમો છે. પણ સ્ત્રોતોમાં આનાથી પણ એક મોટો ખતરો બતાવવામાં આવ્યો છે. શું થાય જ્યારે આપણે બનાવેલી આ સંખ્યાઓ જ આપણું લક્ષ્ય બની જાય, આ ગુઢાર્થના નિયમ તરફ લઈ જાય છે ને?
હા, અને આ એક ખૂબ જ શક્તિશાળી વિચાર છે. ચાર્લ્સ ગુઢાર્થ નામના અર્થશાસ્ત્રીએ કહ્યું હતું, જ્યારે કોઈ માપદંડ લક્ષ્ય બની જાય છે ત્યારે તે એક સારો માપદંડ રહેતો નથી.
બરાબર. સાદા શબ્દોમાં, જ્યારે તમે કોઈ એક નંબર પાછળ પડી જાઓ ત્યારે લોકો એ નંબરને સુધારવા માટે સિસ્ટમ સાથે છેડછાડ કરવાનું શરૂ કરી દે છે, ભલે પછી મૂળ ઉદ્દેશ્ય પૂરો ન થાય.
પણ શું આ સામાન્ય માનવ સ્વભાવ નથી? જો તમે મને કહેશો કે મારું પ્રદર્શન કોઈ એક મેટ્રિક પર મપાશે તો હું એના પર જ ધ્યાન આપીશ ને? આમાં ખોટું શું છે?
સવાલ ખોટા ખરાનો નથી, સવાલ અણધાર્યા પરિણામોનો છે. ચાલો સ્ત્રોતોમાં આપેલા ઉદાહરણો જોઈએ. શિક્ષણનું જ ઉદાહરણ લો. માની લો કે સરકારે નક્કી કર્યું કે શિક્ષકોનું પ્રમોશન અને બોનસ વિદ્યાર્થીઓના વાર્ષિક પરીક્ષાના માર્ક્સ પર આધારિત રહેશે.
ઉદ્દેશ્ય તો સારો લાગે છે, શિક્ષણની ગુણવત્તા સુધારવી.
હા, ઉદ્દેશ્ય સારો છે, પણ પરિણામ શું આવશે? પરિણામ એ આવશે કે શિક્ષકો વિદ્યાર્થીઓને ખરેખર શીખવવાને બદલે ફક્ત પરીક્ષામાં સારા માર્ક્સ કેવી રીતે લાવવા એ જ શીખવશે.
બરાબર,
જેને ટીચિંગ ટુ ધ ટેસ્ટ કહેવાય છે. વિષયની ઊંડી સમજ, જિજ્ઞાસા, સૃજનાત્મકતા, આ બધું તો બાજુ પર જ રહી જશે.
એકદમ. અહીં માર્ક્સનો જે આંકડો હતો તે સારો માપદંડ મટી ગયો. આવું જ યુનિવર્સિટી રેન્કિંગમાં થાય છે.
ઓકે.
રેન્કિંગમાં ઉપર આવવા માટે યુનિવર્સિટીઓ એવા માપદંડો પર કામ કરે છે જે રેન્કિંગના ફોર્મ્યુલામાં હોય, જેમ કે સ્ટાફ વિદ્યાર્થી ગુણોત્તર. પણ કદાચ તેઓ પાર્ટ ટાઈમ શિક્ષકો ભરીને એ ગુણોત્તર સુધારી લે, જેનાથી શિક્ષણની ગુણવત્તામાં કોઈ વાસ્તવિક ફેર ન પડે.
અને બિઝનેસમાં જો કોઈ સેલ્સ ટીમને ફક્ત કુલ આવક એટલે કે રેવન્યુ પર કમિશન મળે તો
બની શકે કે તેઓ મોટા ડિસ્કાઉન્ટ આપીને કે નુકસાન કરીને પણ સોદા કરે, ફક્ત આવકનો આંકડો મોટો બતાવવા માટે,
ભલે કંપનીનો નફો ઘટે.
બરાબર. આ બધા ઉદાહરણો એ બતાવે છે કે માપવાની ક્રિયા પોતે જ તે વર્તનને બદલી નાખે છે જેને તે માપવાનો પ્રયત્ન કરી રહી છે. તે ફક્ત વાસ્તવિકતાનું વર્ણન નથી કરતી,
પણ તેને આકાર પણ આપે છે.
તેને આકાર પણ આપે છે.
આ તો બહુ મોટો પડકાર છે. અત્યાર સુધી આપણે લંબાઈ, વજન, તાપમાન જેવી ભૌતિક વસ્તુઓની વાત કરી, પણ બુદ્ધિ, ખુશી, પ્રામાણિકતા જેવી અમૂર્ત વસ્તુઓને કેવી રીતે માપી શકાય? આ તો લગભગ અશક્ય જેવું લાગે છે.
આ મનોવિજ્ઞાન અને આંકડાશાસ્ત્રની એક આખી શાખા છે જેને સાયકોમેટ્રિક્સ કહેવાય છે. અને તમે સાચા છો, આ ખૂબ જ જટિલ છે. બુદ્ધિ જેવી વસ્તુને આપણે સીધી રીતે જોઈ શકતા નથી, એટલે તેને પરોક્ષ રીતે માપવામાં આવે છે.
પરોક્ષ રીતે એટલે
કે અમુક પ્રશ્નોના જવાબ, કોયડા ઉકેલવાની ઝડપ વગેરેના આધારે.
એટલે કે આપણે એવું માની લઈએ છીએ કે જે વ્યક્તિ આ કોયડા સારી રીતે ઉકેલી શકે છે તે બુદ્ધિશાળી છે. પણ આપણે કેવી રીતે ખાતરી કરી શકીએ કે આપણો ટેસ્ટ સાચો છે?
વેલિડિટી.
ઓકે.
વિશ્વસનીયતા એટલે સુસંગતતા. જો હું તમારો ટેસ્ટ આજે લઉં અને એક મહિના પછી ફરી લઉં તો શું પરિણામ લગભગ સરખું આવશે? જો હા, તો ટેસ્ટ વિશ્વસનીય છે.
અને માન્યતા,
વેલિડિટી એટલે શું?
માન્યતા એ સૌથી મોટો અને અઘરો સવાલ છે. શું આપણો ટેસ્ટ ખરેખર એ જ વસ્તુ માપી રહ્યો છે જેનો તે દાવો કરે છે? આને સમજવા માટે એક સરસ ઉદાહરણ છે. ધારો કે મારે કોઈની તરવાની ક્ષમતા માપવી છે અને એના માટે હું તે કેટલી ઝડપથી 1 કિલોમીટર દોડી શકે છે તે માપું.
હા.
મારી સ્ટોપવોચ એકદમ વિશ્વસનીય હોઈ શકે છે. તે દર વખતે સુસંગત સમય બતાવશે. પણ મારો ટેસ્ટ તદ્દન અમાન્ય, ઇનવેલિડ છે.
કારણ કે દોડવાની ગતિને તરવાની ક્ષમતા સાથે કોઈ લેવા દેવા નથી.
બિલકુલ.
હા, તો બહુ મોટો મુદ્દો છે. એટલે કે શું આઈક્યુ પરીક્ષણ ખરેખર બુદ્ધિ માપે છે કે પછી તે શાળાકીય શિક્ષણ, તાર્કિક ક્ષમતા કે પછી કોઈ ચોક્કસ સંસ્કૃતિમાં મળતા જ્ઞાનને માપે છે?
બરાબર, એ જ સવાલ નિષ્ણાતાઓ વર્ષોથી પૂછી રહ્યા છે. સ્ત્રોતો આઈક્યુ પરીક્ષણના ઇતિહાસનો ઉલ્લેખ કરે છે, જે દર્શાવે છે કે કેવી રીતે આવા માપદંડો જાણે અજાણે સામાજિક પૂર્વગ્રહોને મજબૂત કરી શકે છે.
અરે, આ તો આખી વાત જ બદલી નાખે છે. મતલબ કે કયો ટેસ્ટ વાપરવો એ ખાલી ટેકનિકલ નિર્ણય નથી રહ્યો.
બિલકુલ નથી.
એ તો એક નૈતિક અને રાજકીય કાર્ય પણ બની જાય છે. આપણે શું માપવાનું પસંદ કરીએ છીએ તે બતાવે છે કે સમાજ તરીકે આપણે કોને અને શાને મહત્વ આપીએ છીએ.
ચોક્કસ. માપણી શક્તિશાળી છે અને તે શક્તિનો ઉપયોગ સમાનતા લાવવા માટે પણ થઈ શકે છે અને અસમાનતા વધારવા માટે પણ.
તો આ બધી ચર્ચા પછી એક સામાન્ય માણસ શું તારણ કાઢે? શું દરેક માપણીમાં ખામી છે? શું આપણે આંકડાઓ પર ભરોસો કરવાનું છોડી જવું જોઈએ?
ના ના, હેન્ડનો મુદ્દો નિરાશાવાદી નથી, તે વાસ્તવવાદી છે. તે કહે છે કે સંપૂર્ણ ચોકસાઈ એક ભ્રમ છે. દરેક માપણીમાં થોડી ઘણી ભૂલ અને અનિશ્ચિતતા હોય જ છે. અને આપણે આ અનિશ્ચિતતાને છુપાવવાને બદલે તેનો સ્વીકાર કરવો જોઈએ. એક સારી માપણી એક ચોક્કસ નંબર નથી, પણ સંભવિત મૂલ્યોની એક શ્રેણી છે.
જેમ કે ચૂંટણીના એક્ઝિટ પોલમાં હોય છે.
બરાબર. જ્યારે કોઈ સર્વે કહે છે કે એક ઉમેદવારને 45% મત મળશે, ત્યારે તેઓ હંમેશા સાથે માર્જિન ઓફ એરર પણ આપે છે, જેમ કે -3%.
હા.
આનો અર્થ એ છે કે સાચો આંકડો કદાચ 42% અને 48%ની વચ્ચે ગમે ત્યાં હોઈ શકે છે. આ એક પ્રમાણિત માપણી છે, કારણ કે તે પોતાની મર્યાદાઓનો સ્વીકાર કરે છે.
અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI અને બિગ ડેટાના આ યુગમાં આ પડકાર તો અનેક ગણો વધી ગયો હશે.
ખૂબ જ. આપણી પાસે પહેલા કરતા અબજો ગણું વધુ ડેટા છે, પણ એનો અર્થ એ નથી કે આપણી પાસે વધુ સત્ય છે. એઆઈ અલ્ગોરિધમ્સ પણ માણસો દ્વારા અપાયેલા ડેટા પર જ શીખે છે.
ઓકે.
જો એ ઐતિહાસિક ડેટામાં પૂર્વગ્રહો હોય તો એઆઈ એ જ પૂર્વગ્રહોને શીખીને તેને વધુ મોટા પાયે ફેલાવી શકે છે.
એટલે કે એઆઈ કોઈ જાદુઈ ઉકેલ નથી, તે આપણી માપણીની ભૂલોને સુધારવાને બદલે તેને વધુ મજબૂત પણ કરી શકે છે. તો પછી ભવિષ્ય શું છે?
સ્ત્રોતો સૂચવે છે કે ભવિષ્ય માણસ અને મશીનની ભાગીદારીનું છે. મશીનો વિશાળ ડેટામાં પેટર્ન શોધી શકે છે, જે માણસો માટે અશક્ય છે.
પણ એ પેટર્નનો અર્થ શું છે? તેના સામાજિક અને નૈતિક પરિણામો શું હોઈ શકે છે?
બરાબર. અને તેના આધારે શું નિર્ણય લેવો જોઈએ, આ બધું સમજવા અને અર્થઘટન કરવા માટે માનવ બુદ્ધિ અને વિવેકની હંમેશા જરૂર રહેશે.
આખી ચર્ચા પરથી મને તો એવું લાગે છે કે આજના ડિજિટલ યુગમાં માપણીની સાક્ષરતા, એટલે કે આંકડાઓને યોગ્ય રીતે સમજવાની અને તેની પાછળની પ્રક્રિયા પર સવાલ ઉઠાવવાની ક્ષમતા,
હા,
એ એટલી જ જરૂરી છે જેટલી વાંચવા લખવાની પરંપરાગત સાક્ષરતા.
તમે એકદમ સાચો સારાંશ આપ્યો. મુખ્ય શીખ એ છે કે જ્યારે પણ કોઈ આંકડો, કોઈ દાવો કે કોઈ રેન્કિંગ આપણી સામે આવે, ત્યારે આપણે થોભીને પૂછવું જોઈએ, આ કોણે માપ્યું, કેવી રીતે માપ્યો, શું માપવાનું રહી ગયું,
અને આ આખી પ્રક્રિયામાં કોને ફાયદો થઈ રહ્યો છે.
બરાબર. આ સવાલો પૂછવા આપણને વધુ જાણકાર અને જાગૃત નાગરિક બનાવે છે.
અને શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર સાથે આપણે સમાપન કરીએ. સ્ત્રોતો સ્પષ્ટ કરે છે કે આપણી દુનિયા આપણે પસંદ કરેલા માપદંડોથી આકાર લે છે. પછી તે જીડીપી હોય, જે રાષ્ટ્રની સફળતા વ્યાખ્યાયિત કરે, કે પરીક્ષાનો સ્કોર, જે વિદ્યાર્થીની ક્ષમતા. જો તમને સમાજના વિકાસ માટે ખરેખર શું મહત્વનું છે તે માપવા માટે એક નવો માપદંડ બનાવવાની તક મળે તો તે શું હશે? કદાચ સહાનુભૂતિ, સર્જનાત્મકતા કે પછી સામાજિક સુખાકારી?
અને સૌથી અગત્યનો સવાલ, તમે તેને ગુડહાર્ડના નિયમનો શિકાર બનતા, એટલે કે માત્ર એક બીજું લક્ષ્ય બનતા કેવી રીતે અટકાવશો?
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.